માણસ ને કમનસીબી છે, દુઃખ પડે ને ત્યારે ભગવાન ને યાદ કરે છે. દુઃખ મેં સુમિરન સબ કરે, વરસાદ ખેંચાવે તો ધૂન શરૂ કરે. તો દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં સમરે ન કોઈ. અને સુખ મેં જો સુમરે તો દુઃખ કહાં સે હોય. સુખમાં પરમાત્માને યાદ કરે તો દુઃખ જ ના આવે, કારણ કે દુઃખ નું હરણ કરનારા ભગવાન છે. પણ સુખમાં ભૂલાઈ જાય છે. બહુ બધું સારું ચાલતું હોય ને, ધંધા બિઝનેસ ખેતી વાડી, ભગવાન ક્યાં યાદ આવે છે? અમારે ગોંડલ સાઈડમાં એક ગામમાં કથા હતી, સમજ્યા? પછી ત્યાં અમારે ભાદરની કેનાલ નીકળી, ત્યાં અમે જતા હતા એક ગામમાં સભા કરવા માટે. ભક્તો બેઠા હતા ગાડીમાં, મને કે સ્વામી એક દિવસ આ કેનાલ કાંઠાવાળાનો જમાનો હતો, બોલાવવા નહોતા થતા. એક કેવેન્ડરનું પાકેટ ખિસ્સામાં હોય ને, એકાદી અહીં કાને હોય ને, એકાદી હાથમાં હોય ને, જવાબ ન દે કોઈને. મેં કહ્યું અત્યારે શું કરે? તો કે અત્યારે ચોકડીઓ ખોદે છે, રાત્રે ધૂન કરે, દિવસે ચોકડીયું ખોદે. બધું સારું હોય ને ત્યારે ભગવાન યાદ, કેફ ચડ્યા વિના ન રહે. ગાંડા કરી મૂક્યા, કેફ જ એવો છે, ગાંડા કરી મૂક્યા. સત્તાનો નશો, સંપત્તિનો નશો, ભગવાનને શરણે જવા દે. ગૌસ્વામીજી લખી નાખ્યું, સત્તા મળે, સંપત્તિ મળે અને નશો ન ચડે એવો કોઈ જીનમ્યો નથી. અને નશો મળ્યા પછી, સંપત્તિ મળ્યા પછી, નશો ચડ્યા પછી ભગવાન યાદ આવતા નથી. સંપત્તિનો કેફ પરમાત્માથી એને બિલક કરી દે છે. ભગવાનની પાસે હાથ જોડીને પ્રાર્થના કરજો નિત્ય પ્રત્યે. સત્તા યા તો સંપત્તિ આપતા પહેલા એને પચાવવાની શક્તિ આપજે હે મહારાજ. ગમે એટલું મળે છતાંય તારું શરણો ન છૂટે એવી કૃપા કરજે. આ લોકની સંપત્તિ મળી, કદાચ આખા બ્રહ્માંડનું રાજ્ય મળી ગયું, પણ ભગવાનનું શરણો છૂટી ગયું તો ઓ સંપત્તિ અમે ક્યાં ક્યાં દેખી. ગમે એટલું મળે, ભગવાન ન મળે તો શું મળ્યું? આખી પૃથ્વીનું રાજ્ય મળે ને પ્રભુ ન મળે તો કેવડી મોટી ખોટ ગઈ. કઈ ન મળે ને ભગવાન મળી જાય તો બધું મળી ગયું છે. તો જેને પરમાત્માને શરણે રહેવું હોય એને જગતની ફિકર ન કરવી, ભગવાનની પાસે પચાવવાની શક્તિ માંગવી, પછી સંપત્તિ યા તો સત્તા માંગવી, જગતની ફિકર ન કરવી. અને કરે અને ભગવાન ઓળખાણા જ નથી. બ્રહ્માંડોનો માલિક ઓળખાઈ ગયા પછી માયાને માટે વલખા કરે એને ભગવાનનો મહિમા સમજાણો જ નથી. મીરાને કહી દીધું હતું ને રાણાએ, આ બધું બંધ કરો. મીરા ન માન્યા, ઘુંઘર બાંધી અને નહીચા કરે. મેં તો મેરે નારાયણ કી હો ગઈ ધાસી રહે, પગ ઘુંઘર બાંધ મીરા નાચી રહે. લોકો એને ગાંડી કહેતા, મીરા રાની દીવાની કહાને લગી. ભજન કરે ગાંડા જ છે ને, ગાંડી કહેતા. ઝેરના કટોરા આપ્યા તો ભગવાને એનું અમૃત બનાવી દીધું, ઝેર પોતે પી ગયા. કેટલી રક્ષા કરે છે, પળે પળે પ્રભુ રક્ષામાં હાજર છે. વિશ્વાસ નથી ને એટલે હેરાન થઈએ છીએ. બાકી ભજન કરે એનો વાળ કોણ વાંકો કરી શકાય, પળે પળે હાજર છે. અને છેલ્લે ફરમાન કરી દીધું, મીરા મેવાડનો ત્યાગ કરીને જતી રહે, જતી રહી. એને કોની પડી છે? ગઢને તો હોકારા કાંગરાય દેશે રાણા, પણ તને આ ગઢમાં હોકારો કોણ દેશે? ગઢને હોકારા કાંગરા દેશે, પણ તને આ ગઢમાં હોકારો કોણ દેશે? દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ, મીરા જોડશે હવે તારો મેવાડ, મીરા છોડશે. જતી રહી. એને ભગવાનનો કેફ ચડી ગયો હતો, એને મેવાડની નહોતી પડી. કેફ ચડે એને આ લોકની સત્તા સંપત્તિ ક્યારેય પણ નજરમાં ના. ભગવાનનો નશો ચડાવીએ, બીજા બધા નશા ઉતારી દે, બીજો નશો ક્યાં સુધી રહેશે? નાનક નશા નામકા રહે દિન ઓર રાત, નાનક નશા નામકા રહે દિન ઓર રાત, ભાંગ અમાલ તમાકુ તો ઉતર જાત પ્રભા. કોઈ ભાંગનો નશો કરે, કોઈ તમાકુનો કરે, કોઈ ગમે એનો કરે, ભાંગ તમાકુ અમલ તો ઉતર જાત પ્રભાત, નાનક નશા નામકા રહે દિન ઓર રાત. હરિનામ સંકીર્તનનો નશો ચડ્યો, એનો નશો કોઈ કાળે ઉતરે જ નહીં, એ તો કેફમાં જીવતો હોય. કોની પડી છે? શરાબીને શરાબનો નશો હોય ને એટલો આપણને ભગવાનના નામનો, ભગવાનના સંકીર્તનનો હોવો જોઈએ. માયિક વસ્તુનો એને આટલો બધો નશો ને એટલો બધો કેફ છે તો આપણને ભગવાનના ભગતનો, ભગવાનના ભજન સ્મરણનો, ભગવાનના મહિમાનો નશો ન હોય. નશાને આધારે જ આનંદ છે ને. બધા લોકો જો ગાંડાની એક મજા, નશો ચડે પછી ગાંડો થઈ જાય, અને ગાંડાને કોઈનો ડર નહીં. એક શરાબી આમ શરાબ પીને ચાલ્યો આવતો હતો, સામે ભોજરાજાની સવારી આવે, હાથી ઉપર એમ ચાલ્યા આવે બધા રાજા અને એના માણસો, સામે ઉભો રહ્યો અને ભોજરાજાને કહે, અય રાજન હાથી કેટલા વેચો, મારે લેવો છે. ભોજરાજાને કહી દીધું, હાથી કેટલામાં વેચવો છે, લેવો છે. નશો ચડ્યા પછી એને કોઈનો ડર નથી લાગતો, પણ એ નશો ઉતરી જશે એટલે ફરીને પાછો ડર લાગશે. જ્યારે ભગવાનના નામનો નશો એવો છે કે ઉતરે જ નહીં, એટલે એને કોઈથી ડરવાની જરૂર જ નથી. ચડાવો હોય તો હરિ સંકીર્તનનો નશો ચડાવી. શરાબી મસ્જિદની પાસે બાજુમાં શરાબ પીને બેઠો હશે, બધા લોકો નમાઝ પઢવાને માટે આવે મુસ્લિમ ભક્તો, પેલો બેઠો બેઠો શરાબ પીવે છે. બધાની લાગણી દુભાય, પણ એને કહે કોણ અને કહે તો આ કાંઈ માનતો નહોતો. એમાં કોઈ સજ્જન માણસ આવે ને એને કહ્યું, ભાઈ શરાબ પીને કા સ્થાન નહીં હૈ તો ખુદા કી બંદગી કા સ્થાન હૈ. પેલો કંઈ સમજે, ફરીને કહેવું, એ ખુદા કી બંદગી કા સ્થાન હૈ, યહાં શરાબ નહીં પી જાતી. વારે વારે કહ્યું ને ત્યારે પેલો કહે, યદિ તેરી બંદગી મેં તાકાત હૈ, શરાબી કહે છે, યદિ તેરી બંદગી મેં તાકાત હૈ તો ઇસ મસ્જિદ કો હિલા કે દેખ, હલાવી દે લે, વરના બેઠ મેરી પાસ ઓર શરાબ પીકર મસ્જિદ કો હિલતી દેખ, આખી હલશે, એક બોટલ પી જા. એને શરાબનો જેટલો નશો છે એટલો આપણને હરિ સંકીર્તનનો નથી. નશો ચડાવી દઈએ ભગવાનના નામનો, એ માટે સાચી ઓળખની જરૂર છે, સાચી પરખની જરૂર છે. ભગવાન ઓળખાઈ ગયા હોય હકીકતમાં તો જ નશો ચડે, નથી ચડતો ત્યાં સુધી ઓળખાણા જ નથી. અને ગાંડા જ ઓળખી શકે એક વાત નક્કી છે, બહુ વિદ્યા અભ્યાસ કરશે, બહુ વિદ્વાન થશે, એ તો તર્કમાં ઊંડો ઉતરશે, અને તાર્કિક માણસ ભગવાનને ક્યારેય નહીં સમજી શકે. ગાંડા જ ઓળખી જાય. એક ગામમાં કથા ચાલે, બે બાપા કથા સાંભળીને જતા હતા. આપો મેપો, આપાએ પૂછ્યું, મેપા હા આમાં શાસ્ત્રી શાસ્ત્રી થતું હતું તો શાસ્ત્રી એટલે શું, તો કે એટલી ખબર નથી કે પ્રસાદ ખા, સો ગાઉ છેટાડીએ ને ભગવાનથી શાસ્ત્રી, પુરાણી એટલે તો કે પચા ગાઉ છેટાડીએ પુરાણી. અને તમને નથી લાગતું કે એવું ક્યાંક થયું છે, જેટલી મોટી ડિગ્રી એટલો એ વધારે દૂર, એટલા વધારે આમાં ફેરફાર કરે શાસ્ત્રોમાં, સત્સંગી જીવનમાં ફેરફાર કરે, શિક્ષાપત્રીમાં ફેરફાર કરે, જેટલી ઊંચી ડિગ્રી એટલા વધારે ફેરફાર. એ તો ગામડાના ભોળા ભક્તો ભગવાનનો યથાર્થ મહિમા સમજી અને જેમ કહેવું હોય એમ કહ્યા ફેરા કરે. બાકી જેનામાં વિદવત્તા આવી એ તર્કવાદી બનશે, અને તર્કવાદીને ભગવાન ક્યારેય ન મળે, દૂર જ જવાનો. એ તો ભોળાના ભગવાન છે, નાથો થઈ ગયો ને માનકુવાનો ભગવાન ત્યાં ગયેલા. એમના માતુશ્રી કે, મહારાજ આ નાથાને તમે હારે રાખો ને. મહારાજ કે, બહુ સારું, સેવા કરશે તમારી, ચાલો. મહારાજ ને નાથો ચાલ્યા જાય છે. રસ્તામાં નાથો વારે વારે મહારાજને પૂછે, મહારાજ તમે ભગવાન છો, તો કે ના ના અમે તો સાધુ છીએ. ઠીક, મને એમ કે ભગવાન હશે. થોડા આગળ ચાલીને વળી પૂછે, મહારાજ તમે ભગવાન છો, તો કે ના ના અમે તો સાધુ છીએ. એમ વારે વારે પૂછે. એમાં એક જગ્યાએ નદી આવી, કિનારે ઝાડ, ભગવાન ત્યાં બેઠા. નાથાને કે, જા તું પાણી પાતો આવ ઘોડીને. નાથો પાણી પીવા ગયો, પણ ઊંડામાં જતો રહ્યો. નાથો ને ઘોડી બે તણાણા, ભગવાનને દયા આવી અને ત્યાંથી બેઠા બેઠા હાથ લાંબો કર્યો નાથાને, ઘોડીને બેને ઉગાઈ રહ્યા. આવ્યો ચાબુક લીધી, કયો ભગવાન છો, નહીં તો મારું છું. મહારાજ કે, જાળવજી અમે ભગવાન છીએ ભાઈ સાહેબ. એને કેપ ચડે, સમજાય છે, પરાણે ભગવાનની પાસે હા પડાવે એને કેફ ચડે. આપણને તો કઈ નક્કી જ નહીં, વારે વારે આમ તમ થઈ જાય, શું હશે કેમ હશે. ભગવાન હોય તો કઈ કઈક તો કરે ને, એમ એકાદાનું તો એક્સિડન્ટ કરે ને, એમ થયા કરે. એમ નથી કરતા એ બરાબર છે. આમાં તમને બધાને પૂછ્યું હોય તો લગભગ 80% તો ઊંચી આંગળી થાય જ. ભગવાન કરતા હોય બરાબર કરતા હોય. એક રામ ઉપાસક એને મહારાજને પૂછ્યું, મહારાજ તમે ભગવાન છો તો પછી તમને ખ્યાલ ન હોય કે અહીંયા સંતોને માર પડવાનો છે, અહીંયા ઉપદ્રવ થવાનો છે, અહીંયા આવી રીતે આમ થવાનું છે, તો તમારે અગાઉથી બધી વ્યવસ્થા કરવી પડે ને, ચેતવી દેવા પડે ને કે ભાઈ તમે નહીં જશો. જો ભગવાન જ હો તો તમે આવું કરી શકો. મહારાજ કે તમે રામચંદ્રજીને કેવા માનો છો? તો કે ભગવાન માનીએ છીએ. તો રામચંદ્રજીને નહોતી ખબર કે રાવણ આવવાનો છે, કઈ કઈ માતા વરદાન માંગવાના છે. દશરથ રાજાને અગાઉ ન ચેતવી દેવા જોઈએ? રાવણ આવવાનો હતો તો ત્યાં વ્યવસ્થા ન કરવી જોઈએ? પેલો કે એ તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ને ત્યારે એવી જ રીતિ હોય છે. મહારાજ કે અમે રીતિ પ્રમાણે જ કરીએ છીએ, એ બધું બરાબર જ ચાલતું હોય, એમાં કઈ ફેરફાર કરાય જ નહીં. માટે જે કરે છે તે બરાબર છે, પણ સંશય ન થવો જોઈએ. શું? સ્વપ્નમાંય સંશય ન થવો જોઈએ. જે થાય છે તે બરાબર થાય છે. એક્સિડન્ટના ટાઈમે એક્સિડન્ટ થશે અને બધું થઈ રહેશે, પણ હૃદયમાં ક્યારેય નાથાની જેમ પરાણે ચાબુક ઉગામીને કહીએ તમે ભગવાન છો, તમારો સ્થાપેલો સંપ્રદાય વૈદિક છે, અને તમે જે કરી રહ્યા છો એ ધર્મની શુદ્ધિ માટે કરી રહ્યા છો, એમાં સહેજય ડગમગાટ ન થાય, એને કેફ ચડે, એને કેફ ચડે. ડગમગાટ વાળાને થોડી વાર કેફ ચડે, વળી ઉતરી જાય, એનું કઈ ઠેકાણું નહીં. ઠેકાણું નહીં, કેફ ચડાવી દઈએ શરાબીની જેમ. એને શરાબનો નશો છે, આપણને હરિ સંકીર્તનનો નશો લાગી જાય. આ દુઃખમાં ન જવું હોય એને ભગવાનના નામનો નશો ચડાવો. અંદર બેઠો બેઠો પુકારે છે, ત્રાસી ગયો ને એટલે પછી પરમાત્માનો આશરો લીધો. હરે કો હરિ નામ તુકારામનું વાક્ય છે. દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે, નહીં ઉગારી શકે. છેલ્લે હરિશરણે ગયા વિના કોણ છે? ગમે હશે, ગમે હશે, છેલ્લે ભગવાનની પાસે જવું જ પડશે. હે મહારાજ ઉગારો, થઈ ગયો છું પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું. કૃપાનાથ હવે બહાર કાઢો. આ લોકમાંથી થાકશે એ ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરશે. વ્યવહારથી થાકશે એ ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરશે. બીમારીથી થાકશે એ ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરશે. મંદિર એક એવું માધ્યમ છે, હરિસંકીર્તન એ અજોડ માધ્યમ છે, જેના માધ્યમથી પરમાત્મા આપણને શાંતિ અર્પી શકે, દુઃખને ભૂલી શકાય છે. અંતે પરમાત્માનો આશરો, એનું શરણ, અને એ બધું અહીંયા જ છે. હિન્દુસ્તાનવાસી બહુ ભાગ્યવંત છે. હું વારે વારે હિન્દુસ્તાનનો મહિમા ગાઉં છું કથાઓમાં. એનું એક જ કારણ છે, એ મહિમા વાસ્તવિક છે. વાસ્તવિક હિન્દુસ્તાન જેવો દેશ સારા બ્રહ્માંડમાં ક્યાંય નથી, હિન્દુસ્તાન જેવું સ્થાન ક્યાંય નથી. હિન્દુસ્તાન તો હિન્દુસ્તાન છે. તમે ગમે ત્યાં જાઓ, અમેરિકામાં ગયા હતા, આ સ્થાન શ્રેષ્ઠ છે. એનું કારણ, અહીં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. આ ભૂમિ ક્યારેય વાંઝણી ના હોય. ભગવાન યા તો સંત અચૂક વિચરતા હોય, એનું વિચરણ હોય ત્યાં શાંતિ હોય. તમે જોજો, મંદિરમાં જઈએ, સંતોની પાસે જઈએ તો સંકલ્પ વિરામ પામી જાય. વિષય યાદ ના આવે, વ્યસન યાદ ના આવે, શારીરિક માનસિક વેદના ટેન્શન ભૂલાઈ જાય. મહારાજ કહે, નિરંજનાનંદ સ્વામી પાસે કોઈ બેસે તો અંતઃકરણ ટાઢો થઈ જાય. શું કામ? ફાટેલ ગોદડી વાળા સંત બેઠા હોય, ભજન કીર્તન થતા હોય, જ્ઞાન વાર્તા થતી હોય, ત્યાં જેને બેસે તો અંતઃકરણ બીજી રીતનું થઈ જાય. શું કામ? નહીતર એની પાસે કાંઈ વૈભવ ન હોય, એસી ન હોય, ફ્રીજ ન હોય, કાંઈ ન હોય, છતાંય અંતઃકરણ ટાઢું થઈ જાય. પરમાત્માના સાનિધ્યનો પ્રતાપ છે. અહીંયા ભગવાન પ્રગટે છે એટલે આ દેશ મહાન છે, અહીં શાંતિ થાય છે. અમેરિકાની ખિસકોલીના શરીર ઉપર પટ્ટા નથી. તમે જાઓ તો જોજો, કદમાં મોટી છે પણ પટ્ટા નથી. અહીંયા આપણે પટ્ટા છે, કારણ રામ અહીંયા પ્રગટ્યા હતા, ત્યાં નહોતા પ્રગટ્યા. અહીંયા પટ્ટા થઈ ગયા, ત્યાં રહી ગયા. ભગવાન અહીંયા છે, ત્યાં નથી. અરે એના લોકોને જોઈએ ને તો આપણને એમ થાય કે આ માણસ કહેવાય. દયા આવ્યો, એની ઈર્ષા નથી આવતી, ત્યાં જઈને એટલે દયા આવે. અમને એમ થતું હતું કૂતરા ભૂંડણા ક્યાંય દેખાતા નથી, આનું કારણ શું? પણ એરપોર્ટ ઉપર બેઠા ને ત્યારે એમ થઈ ગયું કે આમાં બધું આવી ગયું. માણસ જેવી જાતો જ નહીં, નહીં લાગણી, નહીં પ્રેમ, પ્રેમ વિનાનો, લાગણી વિનાનો માણસ એ ખોખા જેવો કહેવાય, યંત્ર જેવું જીવન એનું. જ્યાં પ્રેમ છે, લાગણી છે, ત્યાં આનંદ છે. પ્રેમની તાકાત એ ગજબની તાકાત છે. સંતોએ શાસ્ત્રના માધ્યમથી આપણને પ્રેમનો પરિચય આપ્યો છે, પ્રેમનો મહિમા બતાવ્યો છે. પ્રેમ જેવું કોઈ નથી સાધન. અરે પ્રેમ આપો તો માણસ પાસે કઈ નહીં હોય, ગમે તેવી વેદના હશે ને છતાંય આરામથી જિંદગીને ગુજારી શકશે. એકમેકના હુંફે જિંદગીને પસાર, ઝૂંપડીમાં રહેતો હોય, લુખું સુખું ખાતો હોય, પણ એકમેકની લાગણી મળતી હશે, પ્રેમનો અનુભવ થતો હશે, માણસ આરામથી દિવસો પસાર કરી શકશે. પાંડવો વનવાસ રહેતા હતા, પણ અતિવ લાગણી અંદરો અંદર પ્રેમથી જીવન જીવતા હતા. 13 વર્ષનો વનવાસ ક્ષણની માફક વીતી ગયો, સહેજે દુઃખ નહોતું થયું. તાકાત પ્રેમ કી તાકાત હૈ, ગજબની તાકાત છે. શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા, ભગવાનનું ભજન કરતા કરતા પ્રેમ પ્રગટે છે. પ્રેમ હાટ બજારે સે નહીં મિલેગા. સત્સંગી જીવનમાં લખ્યું છે, સ્પષ્ટ લખ્યું છે, સતશાસ્ત્રનું સેવન ન કરે માણસ જળ બની જાય છે, એની બુદ્ધિ જડતાન પામી જાય છે. જળ એટલે કઠોર, અને કઠોર અંતઃકરણમાં ક્યારેય પ્રેમ ન હોય. પ્રેમને પ્રગટ કરવાને માટે અંતઃકરણ નિર્મળ બનાવવું પડે, કોમળ બનાવવું પડે, અને કોમળ અંતઃકરણ તો જ બને સત્સંગરૂપી પાણીનું સિંચન કરે, ભગવાનના ભજનનું સિંચન કરે, ભજનરૂપી પાણીનું, તો અંતઃકરણ કોમળ બને. સંતોએ શાસ્ત્રોમાં બધું લખ્યું છે એટલે આપણને ભગવાનમાં પ્રેમ જાગે છે, સંતોનો મહિમા સમજાય છે, ભક્તોને વિશે ભાવના પ્રગટે છે, અંતઃકરણ કોમળ બની જાય છે, એટલે જિંદગી આપણી યું હી બીત જતી હૈ. કબ સુમે હોતી હૈ, કબ શામ ઢલતી હૈ, પતા નહીં રહેતા. સત્સંગમાં બેઠા હોય, ભજનમાં બેઠા હોય તો સમયનું ભાન નથી રહેતું. તો પ્રેમની તાકાત એ ગજબની તાકાત છે. પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા હૈ. થોડો પરિચય થયો એમાંથી પહેચાન થઈ જાય, કૈસા હૈ, કૌન હૈ. તો પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા હૈ. પ્રેમ વીરાને કો ગુલિસ્તા બના દેતા હૈ. વીરાને યાની ઉજ્જળ વનનો એરડો, ગુલિસ્તા યાની સારા જહાં. પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા હૈ. પ્રેમ વીરાને કો ગુલિસ્તા બના દેતા હૈ. મેં આપવીતી કહેતા હું ગહેરો કી નહીં, મેં આપવીતી કહેતા હું ગહેરો કી નહીં. પ્રેમ ઇન્સાન કો ભગવાન બના દેતા હૈ. જેના હૃદયમાં પ્રેમ પ્રગટ થયો ભગવાન જેવું સુખ પામશે, ભગવાન જેવી સામર્થ્ય પામશે, ભગવાન જેવો અલૌકિક રૂપ પામશે. પ્રેમ કી તાકાત ગજબ કી તાકાત હૈ. ઓ પ્રગટ કરને કે લિયે એ સત્સંગ કથા હૈ. બેળા બેઠીન સમય પાસ કરવા માટેનું આ સાધન નથી. ચાલો થોડી વાર બેસી આવીએ, જી આવી એમ નથી. તો માનવ બનાની પાઠશાળા, અને માનવ બની અને હકીકતમાં વાસ્તવિક સુખ મેળવવું છે એટલા માટેની પાઠશાળા છે. અહીંયા બેસવાથી જ કંઈક ને કંઈક શીખવા મળશે. માનવીના માનવતા ભેરા મૂલ્યો એ આ પાઠશાળામાંથી જ શીખાય છે. બાકી ગમે ત્યાં જાય આ મૂલ્યો ન શીખી શકાય. આમાં કાંઈ વિદવત્તાની જરૂર નથી, જેનામાં આસ્તિકતા છે એ મૂલ્યોને જાણી શકશે, શીખી શકશે. તો અંતિમ શરણ એ ભગવદ્ શરણ છે. ત્યાં ગયા પછી જ શાંતિ થશે, સુખ થશે. કોઈ બી માણસ હશે, છેલ્લે જવું જ પડશે. ત્રાસી જાય છે અંદર બેઠો બેઠો, ઓહો કેવી ભયંકર વેદના ભોગવી પડે છે. પછી પ્રભુને પુકારે છે, હે મહારાજ કૃપા કરો, હું આપને શરણે આવ્યો છું, શરણાગત વત્સલ, મારી સહાય કરજો. ત્રાહી ત્રાહી ત્યાં કરે પુકાર, સ્વામી કરજો મારી સાર. ભજન કરે છે, ગુણ ગાય છે, અને પાછો કોલ આપે છે કે મહારાજ તમારું જ ભજન કરીશ, કોઈ દિવસ વિષયનો સંકલ્પ નહીં કરી.
બીડી તો પીશ જ નહીં,
ભેળ પકોડા ખાવા નહીં જાઓ, લારીએ ઉભો નહીં રહો, ટીવી નહીં જો, બધું નક્કી કરીને આવ્યા હતા પણ તેમ છતાં ક્યાંક ક્યાંક છટકી જાય, કટગુંદીના ઠળિયા જેવા છીએ, છટક બારી જ ગોતતા હોય. હે મહારાજ કૃપા કરો, ભજન સિવાય કઈ નહીં કરો. ચરણે શરણે તમારે હું આવો, નખ શિખ અંગ એમાં વર્તાવો.
ચરણે શરણે
નખથી શિખા પર્યંત આપની આજ્ઞાનું પાલન કરીશ મહારાજ.
નખ શિખ અંગ એમાં વર્તાવો,
આંખથી તમારા જ દર્શન કરીશ મહારાજ. ક્યારેય પણ પરનારીની સામે નજર નહીં કરો, કાનથી તમારી જ કથા સાંભળીશ. કોઈ દિવસ જગતની વાત નહીં સાંભળું, પિક્ચરના ગીત નહીં સાંભળું, ધર્મની નિંદા નહીં સાંભળું મહારાજ. હાથથી તમારી જ સેવા કરીશ, તમારા મંદિરે જ જવામાં ઉપયોગ કરીશ પગનો. નખશિખ આપની સેવામાં મારું જીવન વ્યતીત કરી દઈશ. આટલો મોટો કોલ આપ્યો છે આપણે, બધું આપને હવાલે, મેરા કુછ ભી નહીં હૈ, કૃપા કરકે મુજે બહાર નિકાલીએ. કેવી પ્રાર્થના કરે છે, અમુક અમુક તો પ્રાર્થના કરતા હોય ભગવાનને. આમ તો ભગવાન બધું જાણતા હોય ને, અહીંયા જાણતા હોય, પ્રત્યક્ષ ત્યાંય જાણતા હોય, હાથ જોડીને પ્રાર્થના કરતા હોય. હે મહારાજ બધા દોષ ટાળો. ગોપાળાનંદ સ્વામી બેઠા હતા અને એક જણાએ પ્રાર્થના શરૂ કરી વડોદરામાં. આર્તનાદથી પ્રાર્થના કરતો તો સ્વામીને દયા આવી. સ્વામીના દર્શન આવ્યો એટલે સ્વામી કાંડું પકડીને કે બોલ કયા દોષ ટાળવા છે, આજ બધાએ ટાળી નાખો. સ્વામીને કે સ્વામી બધાએ ટાળો પણ એક કામ રહેવા દો. પ્રાર્થના કરતા કરતા અંતરમાં થોડુંક તો આપણે રાખીએ, થોડુંક અમારું ચાલે એવું રહેવા દે છો, બધું ટળી જશે તો પછી સાધુ થઈ જવું પડશે એમ. ભગવાન જાણતા હોય, આપણી પ્રાર્થના નિસ્વાર્થ નથી હોતી, શુદ્ધ ભાવથી આર્તનાદથી નથી હોતી. પ્રાર્થના કરતા કરતા એ થોડુંક આપણે એવું રાખીએ છીએ, થોડુંક આટલું કરવું છે, જાળવું છે. એક આમ એકતાથી શુદ્ધ ભાવે ભગવાનને પુકારે, હે મહારાજ તારી કૃપા સિવાય કઈ નથી જોઈતું, જો પછી મજા. વેરાભાઈએ પ્રાર્થના કરી હતી ને, મહારાજ કૃપા કરો કૃપા કરો. પછી ભગવાને કૃપા કરી તો 22 માણસોનું કુટુંબ હતું, એક વર્ષમાં સાફ કરી નાખ્યું. જે કૃપા કરી તો બધું સફાટો, અને દવામાં બધા રૂપિયા સાફ થઈ ગયા. આવું કઈક થાય તો માનજો ભગવાને કૃપા કરી, નવરાત્રી આવ ભજન કરશું, ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ, નિરાત ભજન કરશું. દેવી કેપેસિટી થઈ હોય તો, નહીતર 70 વર્ષે નીકળે ગોતવા. ગયો હોય છોકરાનું નક્કી કરવાનું, પોતાનું નક્કી કરીને આવે. હમણાં તો બહુ જાળવવું પડે એમ છે, પણ કેપેસિટી એવી હોય તો એને એમ થાય ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. વેરાભાઈની ઉપર કૃપા કરી તો બધો સફાટો ખીર્યો. પછી આવ્યા વેરાભાઈ ગઢપુર ભગવાનની સેવામાં, એમાં સુરતનો સંઘ આવ્યો અહીંનો. ભગવાન બેઠા હતા ને વેરાભાઈ પાછળ, 70 લઈને ઉભા હતા. ભક્તો મીંડ્યા પ્રાર્થના કરો, હે મહારાજ કૃપા કરો, વેરાભાઈ કે રહેવા દેજ, તારા બાપની લીધા જેવી નથી, મેં લીધી છે, અનુભવ થઈ ગયો, આની કૃપા બહુ હારી નહીં. ભગવાનની કૃપા કરે તો સફાટો કરે. એટલે પ્રાર્થના કરવામાં થોડુંક આપણે રાખીએ એમ, બારું જાળવજો, આટલું અમને રહેવા દેજો. પણ શુદ્ધ ભાવથી કરેલી પ્રાર્થના પ્રકૃષ્ટ એને અર્થ્યતે ઇતિ પ્રાર્થના, કભી નિરર્થક નહીં હોતી, ભાવ શુદ્ધ હોવો જોઈએ. બેઠો બેઠો પ્રાર્થના કરે છે, હે મહારાજ નખશિખ આપની આજ્ઞાનું પાલન કરીશું. અને એ તો ફરજ છે, કોલ આપીને આવ્યા છીએ. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઓબે ધી કમાન્ડ્સ ઓફ ધી ગોડ. હરેકની ફરજ છે ભગવાનની આજ્ઞાનું સારધાર પાલન કરે, ન કરે કૃતજ્ઞ ગણાય. કોલ આપીને આવ્યા પછી પાલન ન કરે, આ લોકમાં તમે કોઈકને કીધું પડીકું હું આપી દઈશ આ ટાઈમે, અથવા તો આ પડીકાનું આ ટાઈમે પેમેન્ટ આપી દઈશ, આપવું જ પડે. પછી કોઈ ઉઠાવી દે ને હાથ ઊંચા કરી દે ને એવું. બાકી એને સામાન્ય રીતે સજ્જન બનીને જીવવું હોય તો પડીકું આપવું જ પડે, પેમેન્ટ આપવું જ પડે ટાઈમે. અહીંયા કોઈ માણસને આપણે કોલ આપ્યો હોય તોય પૂરો કરવો પડે છે, તો અખિલ ભુવનના માલિકને કોલ આપીને આવ્યા છે. તો પ્રાર્થના કરી છે આપણે બધાએ, પ્રાર્થના આપણી સાર્થક થાય એવું કરીએ. કથા સાંભળી
ચરણે શરણે તમારે હું આવો, નખ શીખ અંગ એમાં વર્તાવો. ચરણે શરણે તમારે હું આવો, નખ શીખ અંગ એમાં વર્તાવો. ચરણે શરણે તમારે હું આવો, નખ શીખ અંગ એમાં વર્તાવો.
ભગવાનને દયા આવી, જ્ઞાન આપ્યું, પ્રાર્થના કરે છે તો લે જ્ઞાન આપું. જ્ઞાન આપ્યું કે હું કોણ હતો પહેલા, મેં શું શું કર્યું હતું, હવે મારે શું કરવાનું છે. એટલે વળી પ્રભુને આર્તનાદથી કહેવા માંડ્યો, મહારાજ હવે કૃપા કરો, હું આપને જાણું છું, મારું સ્વરૂપ જાણું છું, અબ દયા કરના મહારાજ.
એમ અરજ ઉદર માં કરી, ત્યારે હુકમ કીધો છે હરી. એમ અરજ ઉદર,
વાયુ પરમાત્માની આજ્ઞા થી વાય છે, હરિની આજ્ઞા થાય તો પ્રસૂતિ નો વાયુ આપણને બહાર કાઢે, એની આજ્ઞા વિના પ્રસવ ન થાય. ત્યારથી આપણે ભગવાનની સાથે છીએ, ભગવાનની આપેલી બધી શક્તિ ભોગવીએ છીએ, ભગવાનનું આપેલું ખાઈએ છીએ. પ્રસવ એ ભગવાને કરાવ્યો છે, શ્વાસ એ લેવડાવે છે એટલે લઈએ છીએ, અન્ન એ આપે છે એટલે ખાઈએ છીએ, જળ એ પૂરું પાડે છે એટલે પીએ છીએ. તો ઉદરમાંથી પ્રાર્થના કરીને ત્યારથી ભગવાન આપણી સહાય કરતા રહ્યા છે.
એમ અરજ ઉદરમાં કરી, ત્યારે હુકમ કીધો છે હરી. એમ અરજ ઉદરમાં કરી, ત્યારે હુકમ છે હરી.
પછી જન્મ આ વેદના ઉદરની હતી, કુંભીભાગ નરક કરતા ભયંકર વેદના, ઉદરની ઊંધે માથે લટકવાનું, મળમૂત્રના ભંડારમાં રહેવાનું, કાંઈ સુગંધ આવે નહીં, કોઈ પવન નાખે નહીં, કાંઈ નહીં. અતિ વેદના ભોગવ્યા પછી ભગવાને કૃપા કરી એટલે પ્રસુના વાયુને પ્રેરણા કરી એટલે એમને જન્મ આપ્યો. પણ જન્મની વેદના એ તો ઉદરની વેદના કરતા અતિવ ભયંકર છે, અતિવ ભયંકર. માણસો ત્રાસી ગયા છે, શાસ્ત્રોનું પઠન કરી કરીને ભાઈ ગયા હતા, આ કથા સાંભળી સાંભળીને ભાઈ ગયા હતા, એમને થોડા ભાઈ ગયા હતા. કોઈ પૃથ્વીપતિઓ હતા અને છતાંય મળની જેમ છોડીને ભાગી નીકળ્યા, શું કામ ગાંડા થઈ ગયા હતા. સતી મદાલ સાહેબ ચાર ચાર પુત્રોને સાધુ કરી દીધા, શું કામ, જાણતા હતા કે આ દશા થવાની છે. સાચો પ્રેમ હોય અને આત્માનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવે. માં મેનાવતીએ કહ્યું તું બેટા ગોપીચંદ ભાગ, એ સબ નાશવંત હૈ. સુખી થવું હોય તો આ ફંદને છોડીને ચાલી નીકળ, 92 લાખ માળવો તો ફંદ છે, આંખ બંધ થશે એટલે તારો ફંદ એમનો પીડ્યો રહેવાનો છે. ક્યાં સુધી આપણી સાથે રહેવાનો છે, ખુલ્લી આંખ કા ખેલ હૈ, બંધ આંખ સે સબ વિરામ હો જાયેગા. સ્વપ્નવત યે સંસાર હે, સ્વપ્નમાં બહુ આનંદ આવે. બહુ મારુતિના સ્વપ્ન સેવા હોય તો મારુતિ લઈને જતો હોય, બહુ સ્વાદ્ય હોય તો સ્વપ્નમાં બેઠો બેઠો મિષ્ટાન જમતો હોય, સુખ કરતો હોય સ્વપ્ન, ક્ષણિક હોય, જાગે એટલે પાછો હતો ત્યાંનો ત્યાં. એ સુખ ના ખોટું છે પણ સ્વપ્નમાં આપણને સાચું લાગ્યું હતું. સંસાર આવો જ છે. પેલું સ્વપ્ન આંખ ખુલે એટલે બંધ થાય, આ આંખ બંધ થાય એટલે બંધ થાય, દોનો સ્વપ્ન હે. આ સાચું કે તે સાચું, એકે સાચું નથી, શાસ્ત્રો ના પાડ, દોનો મિથ્યા, દોનો મિથ્યા. ખુલ્લી આંખનો ખેલ છે, કાલ સવારે આંખ બંધ થઈ જવાની છે. દો દિન કી મિજબાની હે, યહાં સે ક્યા લેના હે, કાલ સવારે મરી જઈશો. આમને આવરદા આપણી ચાલી જાય છે, કેટલાય આવી આવીને ગયા, શું સિકંદરો શું કુબેરો બધા ગયા, શું સિકંદરો શું કુબેરો, ગર્વ સહુનો તૂટશે, આજ તો ફૂટી છે પ્યાલી કાલે કુંજો ફૂટશે, બધાની આયુષ્ય પૂરી થવાની છે. દોરી એના હાથમાં છે, ક્યારે ખેંચી લે કંઈ નક્કી નહીં, ચાલ્યા જતા હોય ને ખેંચી લે, બેઠા હોય ને ખેંચી લે, સૂતા હોય ને ખેંચી લે, તો ઊભા ન થઈ શકીએ. એસી નિશ્ચિત ઓર અનિશ્ચિત એ જિંદગી હે, મૃત્યુ નિશ્ચિત ભી હે અનિશ્ચિત ભી હે, કંઈ નક્કી નહીં. નિશ્ચિત એટલે ગમે ત્યારે આવવાનું ફિક્સ છે, અને અનિશ્ચિત એટલે ક્યારે આવે એ કંઈ નક્કી નથી. ગમે તે માણસ જન્મ્યો એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ એનો સમય ફિક્સ નથી, એટલે બહુ રાહ ન જોવી.